તારીખ 11-1-1998 પૂજ્ય ભાઈ શ્રી દ્વારા કલકત્તામાં થયેલ તત્વચર્ચા સળંગ પ્રવચન નંબર 250
વિચાર દશા અને બીજી સ્થિત પ્રજ્ઞ દશા. સ્થિત પ્રજ્ઞ દશા વિચાર દશા લગભગ પૂરી થઈ અથવા સંપૂર્ણ થઈ પ્રગટે છે. તે સ્થિત પ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે કેમ કે આત્મ પરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે અને તેથી વિચાર દશાનો યોગ પણ સદગુરુ સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી તેવા કાળમાં કૃષ્ણદાસ વિચાર દશાને ઈચ્છે છે. એ વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે અને આ જીવને ભય ચિંતા પરાભવાદી ભાવમાં નિર્બુદ્ધિ કરવી ઘટે નહીં તો પણ ધીરેથી તેમને સમાધાન થવા દેવું અને નિર્ભય ચિત્ત રાખવું માટે છે. હું બોલું છું, પ્રશ્ન શું છે? પ્રજ્ઞ દશા એટલે જ્ઞાન દશા. સ્થિત પ્રજ્ઞ દશા એ શબ્દ ગીતામાં બીજા અધ્યાયમાં વાપરેલો છે. અર્જુનના મોઢેથી પ્રશ્ન ઉઠાવ્યો છે, સ્થિત પ્રજ્ઞશ્યતા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, સ્થિત ધી કિમ પ્રભાષે તો કિમાશી તો વ્રજેત કિમ. પ્રશ્ન ઉઠાવ્યો, સ્થિત પ્રજ્ઞ એટલે જેની પ્રજ્ઞા, જેનું જ્ઞાન, પ્રજ્ઞા એટલે જ્ઞાન સ્વરૂપમાં આત્મામાં સ્થિર થયું છે એને સ્થિત પ્રજ્ઞ દશા કહે છે. તો સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બોલે? સમાધિમાં રહી લેવો સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બોલે, કેમ હાલે, કેમ બેસે, એની શું સ્થિત પ્રજ્ઞ છે? કા ભાષા એટલે શું બોલે? સિદ્ધિ કેમ પ્રભાશે તો કેમાશે તો કેવી રીતે બેસે છે એ પ્રશ્ન ઉઠાવે છે. એનું સ્વરૂપ કયો? એટલે આત્મામાં જેની બુદ્ધિ સ્થિર થઈ છે એવા જ્ઞાનીનું સ્વરૂપ કયો? એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. પછી શ્રી કૃષ્ણના મુખેથી એનો ઉત્તર આપ્યો છે કે પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. પાર્થ એટલે અર્જુન, એ પાર્થ જેની બધી મનની કામનાઓ ગઈ ગઈ છે, પ્રજાતિ એટલે છૂટી ગઈ છે. આત્મન્ય આત્મના તુષ્ટા હા સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે, આત્માથી આત્મામાં સંતુષ્ટ છે એને અમે સ્થિત પ્રજ્ઞ કહીએ છીએ. એમ કરીને 3-4 શ્લોકની અંદર સ્થિત પ્રજ્ઞનો દશા બતાવી છે ગીતાની અંદર. એટલે જૈનનો અધ્યાત્મ છે એવું થોડું ઘણું અધ્યાત્મ ત્યાં પણ છે, સાંગોપાંગ વિશે મળે એવું નથી. પણ જેટલું બુદ્ધિ ગમ્ય થયું છે બધાએ જૈનમાંથી થોડું લેવાનો પ્રયત્ન કર્યો છે, જેની જેટલી બુદ્ધિ પણ છે એટલે. આત્મ પરિણામને વ્યાઘાત એટલે હાનિ પહોંચે એવા યોગ આ કાળમાં મુખ્યપણે વર્તે છે. એટલે વિચાર દશા છે એ મુમુક્ષુની દશાને વિચાર દશા કહી છે અને એ પૂરી થયા પછી જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. અને આ કાળમાં જ્ઞાન દશા તો કઠણ છે કારણ કે આત્મ પરિણામને ઘાત પહોંચે, ઘાત થાય એવા યોગ આ કાળમાં વર્તે છે. શું અને તેથી વિચાર દશાનો યોગ પણ સદગુરુ અને સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી. એવા આ કાળમાં કૃષ્ણદાસ વિચાર દશાને ઈચ્છે છે એ વિચાર દશા થવાનું મુખ્ય કારણ છે. એ શું વિચારણા? વિચાર દશા એટલે શું છે? વિચારણા. શું વિચારણા? કે એ વિચારણામાં એમ જ ચાલ્યા કરે કે દરેક વખતે એને આત્મકલ્યાણ કેવી રીતે કરવું એ મુખ્ય વિચાર ચાલ્યા કરે. શું એટલે? એમ થાય કે ગમે એ કરવું છે તો આત્મકલ્યાણ માટે જ કરવું છે, એમ બધા વિચારો આત્મકલ્યાણને અનુસરીને આવ્યા કરે એને શું વિચારણા અથવા વિચાર દશા કરી છે. એટલે આત્મસિદ્ધિમાં એ વાત લખી એમણે, જો પ્રગટે શું વિચારણા તો પ્રગટે નિર્જ્ઞાન. કેમ કે બધી વખતે એને દુકાને કમાવા જાય તો એને એમ થાય કોના માટે રડવું, આત્મકલ્યાણ થાય એના માટે રડવું છે. જો જરૂર ન હોય એનો અર્થ કે જરૂર ન હોય તો નથી રડવું એમ, પણ જરૂર પડે તો શું છે કે આત્મકલ્યાણ કરી લેવું છે, આ મૂકીને આત્મકલ્યાણ કરવું છે. ખાવું છે તો શું કે પરિણામ ન બગડે, આત્મકલ્યાણ માટે ખાવું છે, અકલ્યાણ ન થાય એટલે. ઉપવાસ કરવો છે તો પણ આત્મકલ્યાણ માટે, એવી રીતે નિવૃત્તિ લેવી છે તો આત્મકલ્યાણ માટે, પ્રવૃત્તિ કરવી છે તો પણ આત્મકલ્યાણ માટે. એમ એ પ્રકારની જે વિચારણા છે એ શું વિચારણા છે, એવી શું વિચારણા હોય તો એને આત્મજ્ઞાન પ્રગટવાની શક્યતા, અવકાશ ઉત્પન્ન થાય છે.
પ્રયોગાત્મક લેવલ ઉપર આવવા માટે જે વાત થઈ તો તેમાં જે અવલોકન પદ્ધતિ, એ પછી જે પ્રયોગ પદ્ધતિ આવે, તો અવલોકન પદ્ધતિ જે ભવભ્રમણની ચિંતનાની પહેલા આવી શકે કે અવલોકન પદ્ધતિ ભવભ્રમણની ચિંતના પછી જ
યથાર્થદાયક નિવડે? યથાર્થ પ્રકારે તો ભવભ્રમણની ચિંતના પછી પૂર્ણતાનું લક્ષ થાય, ધ્રુવ મુમુક્ષુતા આવે પછી થાય છે. એ પહેલા જે થોડું ઘણું અવલોકન ચાલે છે એ એવી રીતે ચાલે છે કે પોતાના પરિણામમાં એને ભવભ્રમણ દેખાય છે કે આવા બધા પ્રકારના મારા અત્યાર સુધીના જે પરિણામ ચાલતા રહ્યા છે એ મને ભવભ્રમણનું કારણ બન્યું છે. એમ એને પોતાના પરિણામમાં ભવભ્રમણ દેખાવા લાગે છે. એ પ્રકારે એક ચાલે છે ખરું, પણ એને અવલોકન ન કહેવાય, પણ એ રીતે સુવિચારણા ચાલે છે. એમ કઈ ચાલે તો શું છે, એક આ માર્ગમાં પ્રવેશ કરવા માટેનું ડિસિપ્લિન છે, એમ આપણે નિશામાં ભણે તો છોકરાઓને ડિસિપ્લિનમાં ભણવું પડે, એ ક્લાસની અંદર ચાલતા ક્લાસે વાતો ન થાય, તોફાન ન કરાય, શું ઘોંઘાટ ન કરાય, ક્લાસમાં મોડા ન અવાય, ચાલુ ક્લાસે બહાર ન નીકળાય, અમુક ડિસિપ્લિન હોય છે ને. એમ ખરેખર તો સ્વલક્ષ છે ને એ ડિસિપ્લિનરી પ્રિન્સિપલ છે કે તમે આ માર્ગમાં આવ્યા જ શું કરવા, હા સ્પેશિયલ આ લાઈનમાં કેવી રીતે શું કરવા આવ્યા. બીજું તો ઘણા ધર્મના ક્ષેત્રો છે અને ધર્મના સાધનો છે, અહીંયા તો એક જ વાત છે કે તમારે તમારું આત્મકલ્યાણ કરવું હોય તો જ આવું ને નહીતર ન આવું. ડિસિપ્લિન છે અને એમાં આત્મકલ્યાણ સિવાય બીજી વાત હોવી જ ન જોઈએ. શું એટલે શું કે તમામ પ્રકારનું પરલક્ષ છે એનો નિષેધ છે, ત્યાં સુધીની વાત છે કે ભાઈ આપણે 25-50 જણા ભેગા થઈએ છીએ તો કોણ શું કરે છે એ વાત જોવી હોય તો તમારું ચૂકી જવાના. તમે આપણે આપણા માટે આવ્યા છે અને આપણું કેવી રીતે કલ્યાણ થાય એક જ વાત ઉપર લક્ષ રહેવું, એ સિવાય કઈ લક્ષ ન રહેવું. પ્રવેશ કાળ વખતની શું એન્ટ્રન્સની કન્ડિશન છે આમાં, કે આ રીતે તમને એન્ટ્રી આપવામાં આવશે. શું નહીતર તમે અહીંયા ગમે એટલો સત્સંગ કરો તો મને એન્ટ્રી મળી નથી. શું એનું કારણ? શું છે કે દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહેલા માણસોમાં કાંઈ ફાયદો નથી થતો અને આગળ નથી વધતા, એનું કારણ આ પરલક્ષ છે. પરલક્ષ તમારો બધો સત્સંગ ખાઈ જાય. શું એમ કૃપાલદેવે ઉપદેશ છાયામાં એક વાત કરી છે કે લોકો વ્રત કરે છે, તપ કરે છે, ઉપવાસ વગેરે કરીને અને શરીર સુકાઈ જાય ત્યાં સુધી ખેંચે છે તપશ્ચર્યાઓ, પણ બધું તપ ને જપ એ અજ્ઞાન રૂપી પાડો ચાલી જાય છે. એટલે અજ્ઞાન રૂપી પાડો ચાલી જાય છે એ ક્યાંથી નીકળ્યું? કે આંધળો માણસ હતો, એનું બીજું તો કઈ કામ કરી ન શકે એટલે એને ત્રણ દોરી પકડાવેલી ઉપર રીલ મૂકીને કે આ તું નીટાડા કર અને ગૂંથા કર એટલે દોરડું થઈ જશે. એને ગૂંથવાની રીત બતાવી દીધી કે આ રીતે તું કર એટલે દોરડું ગૂંથાઈ જાય. હું આ ત્રણ દોરી તને આપી એટલે ગૂંથા કરે આખો દિવસ, બીજું કઈ આખો નહીં એટલે કામ તો કરી શકે નહીં. હું એના પગ પણ એક વાછડું બેઠેલો ભેંસનું પાડો. હું એટલે આ દોરડી બનાવે તો ઓલો ચાવતો જાય, આ દોરડી બનાવે એટલે ચાવતો જાય. હાથ પડી તને એમ છું કે બહુ મોટું દોરડું થયું છે, આમ હાથમાં લીધું તો કટકો હાથમાં આવ્યો ખાલી, બાકી હું દોડું બધું એટલે પાડો ચાવી ગયેલો. એવી રીતે અજ્ઞાન રૂપી પાડો તબ તો બધું ચાવી જાય છે. એમ સત્સંગને કોણ ચાવી જાય છે? તો પછી સત્સંગમાં આટલો બધો કરે છે લોકો, આખી જિંદગી કાઢે, પછી પછી પચાસ પચાસ વર્ષ સત્સંગ મળે એવા એવા યોગ બીના હોય માણસને. શું દર્શન અને કાંઈ ન હોય એનું ઠેકાણું કે શું એનું પરલક્ષ કર્યું હોય બધું. આ શું કરે છે ને તે શું કરે છે, આ ફલાણું શું ઢેકણાનું શું શું, એનું ધ્યાન પોતા ઉપર હોય જ નહીં. મારું શું થશે અને મારું શું કે આગળ વિધો કે નહીં, મારું પ્રયોજન શું કે આ પ્રયોજનથી હું આવ્યો તો મેં પ્રયોજન સાધ્યું કે ન સાધ્યું, મારા પ્રયોજનની વાત ક્યાં આવી, એ આવી તો મેં એમાં કંઈથી સુધાર્યું કે ફેરફાર કર્યો કે ન કર્યો, કાંઈ લક્ષ્ય જ ન હોય એને. પોતાનો સુધાર કરવાનો કાંઈ લક્ષ્ય ન હોય એટલે એના પ્રયોજનની વાત આવે તો એને ઉપરથી જતી હોય, ને બાકી બધું એનું ધ્યાન રહેતું હોય અપ્રયોજનભૂત વિષયમાં, એ બધું પરલક્ષ છે. અપ્રયોજનભૂત વિષયમાં લક્ષ જાય તે બધું પરલક્ષ છે, અને એ પરલક્ષને કારણે બધો સત્સંગ છે ચવાઈ જાય છે. આમ છે ને એ જ્ઞાનનો દોષ છે, પરલક્ષ છે ને જ્ઞાનનો દોષ છે, અને પરરુચિ એની સાથે ભળેલી છે. શું એટલે પછી પોતા ઉપર ધ્યાન રહે નહીં, પોતા ઉપર લક્ષ રહે નહીં. એટલે આમ ચારિત્રનો દોષ શું છે કે કોઈ ગુસ્સો કરે કે કોઈનો બીજો દોષ હોય રાગનો દ્વેષનો મોહનો તો તરત પકડાય માણસને, જ્ઞાનનો દોષ જલ્દી પકડાતો નથી. આ ઓલો કસાય છે ને એટલે સ્થૂળ છે, એટલે પોતાને પકડાય ને બીજાને પકડાય, પણ આ જ્ઞાનનો દોષ નથી પકડાતો. એમ કે હું સત્શાસ્ત્ર વાંચું છું, હું સત્સંગ કરું છું, હું તત્વ ચર્ચા કરું છું, તત્વજ્ઞાનનો અભ્યાસ કરું છું, પણ બધું પરલક્ષ થતું હોય એટલે અગિયાર અને નવ પૂર્વ સુધીનું જ્ઞાન પરલક્ષ વાળું નિષ્ફળ જાય છે. આ એ વાત છે, કેમ કે એ મિથ્યા શ્રદ્ધાને પલટાવી શકે નહીં, એ પુરુષાર્થને ઉત્પન્ન કરી શકે નહીં. શું અને કોઈ ગુણનું એ ઉત્પાદક નથી પરલક્ષી જ્ઞાન. પોતાનું પરલક્ષી જ્ઞાનથી જીવને અહંકાર ઉત્પન્ન થાય કે હું પણ જાણું છું, હું પણ સમજું છું, મને પણ બધી ખબર છે. શું એટલે એવો શાસ્ત્રાભિનિવેશ અથવા અહંકાર પરલક્ષી જ્ઞાનમાં ઉત્પન્ન થાય. સ્વલક્ષી જ્ઞાન હોય તો એ દૂષણ ન આવે, એ જાતનો દોષ જ ઉત્પન્ન ન થાય અહંકાર, કેમ કે એને તો ઘણું બાકી છે એમ જ લાગ્યા કરે. હજુ તો મારે 14મા ગુણસ્થાન પછી સિદ્ધાલય સુધી પહોંચવાનું છે, એવું મારું ધ્યેય છે પૂર્ણ શુદ્ધિનું. હજુ તો પાછળમાં પહેલી પૂર્ણિ નથી મારી, એને એમ જ લાગ્યા કરે બાકી ઘણું છે, બાકી ઘણું છે એ જ લાગ્યા કરે. એ સાચું લાગે છે, કેમ કે 12મા ગુણ સ્થાન સુધી જ્ઞાન અનંતમાં ભાગે છે અને સુખ એ અનંતમાં ભાગે છે, પુરુષાર્થ એ અનંતમાં ભાગે છે. 13મા ગુણ સ્થાને અનંત ચતુષ્ટ પ્રગટે છે, ત્યાં સુધી છદમસ્ત દશામાં બધું અનંતમાં ભાગે છે. તો કોનો અહંભાવ કરવો? અને ધ્યેય તો પૂર્ણ દશાનો છે, એટલે બાકી છે બાકી છે બાકી છે એમ એમ લાગે અને એ જ આગળ વધી શકે. સંતોષ પકડ્યો એટલે ખલાસ, બાકી છે એમ જ લાગ્યા કરે. મુનિ દશા આવે તો હજી મારે બાકી છે એમ જ લાગ્યા કરે. સમીર દર્શન થયું
જ નથી એવું,
હા એ જ લાગ્યા કરે કે જો તો શું છે આમાં, શું થઈ ગયું, શું દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં આવે છે. સુગાની દેના વચનોમાં એ સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા. અધિદ્વીપ કે બાર સ્વયંભૂરમણ સમુદ્રમાં અસંખ્ય તિરિંચ જલચર પ્રાણી પાંચમા ગુણ સ્થાને હોય છે, ચોથા ને પાંચમા ગુણ સ્થાને જ્ઞાન દશામાં અસંખ્ય, કેટલા લાખ કરોડ નહીં અબજ નહીં અસંખ્ય હોય છે. હવે મને એક નથી ગયું એમાં શું મોટું થઈ ગયું, કઈ ગણતા જ નથી એને. કેમ કે આખી પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ છે, ગમે પર્યાય થાય એમાં હું એક વેશ છે, મૂળ સ્વરૂપ છે એની આગળ કઈ નથી. એક સર્વજ્ઞ શક્તિ પાસે કેવળ જ્ઞાનની પર્યાય અનંતમાં ભાગે છે. સદવસ્તુની પર્યાય તો કેવળ જ્ઞાનથી અનંતમાં ભાગે છે. હવે ક્યાં ગણાય એને અહંભાવ કરવાનો, ક્યાં અહંભાવ કરવાનો, કયો એવી પરિસ્થિતિ છે. પોતાની મહેનત બાંધે છે, કારણ કે પોતે આવ્યો શું કરવા, ધર્મના ક્ષેત્રમાં શું કરવા આવ્યો, કે પોતાનું આત્મકલ્યાણ કરવા આવ્યો. એકમાત્ર હેતુ એની એક નિષ્ઠા કે છે, એક લક્ષ કે છે, એક લક્ષથી ને એક નિષ્ઠાથી આવ્યો હોય તો બરાબર એની પકડ હોય છે, એની પોતાના પ્રયોજન ઉપર પકડ હોય છે. અને વિકાસનો આખો આધાર પ્રયોજનની પકડ ઉપર છે. જેટલી પોતાના પ્રયોજનની પકડ એટલો જીવ આગળ વધે આ લાઈનમાં, અને એ પકડ ન રહે એટલે બધું ગયું, કાંઈ હાથમાં ન આવે. બધી સમજણ થાય ઇન્ફોર્મેશન બ્યુરો જેવી વાત છે, પછી મને ખબર છે એનો કઈ પોતાને કામમાં આવે એવી વાત ન હોય. એની અંદર
સંસારમાં કહેવાય છે કે માણસ પૂરેપૂરો સ્વાર્થી છે સંસારમાં, એમ કહેવાય છે. અહીંયા જે પોતાના કલ્યાણની વાતમાં જીવનું લક્ષ રહેતું નથી એને
થાપ ખાઈ જાય છે, અને પરરુચિના કારણે બાર ને બાર નજર રહ્યા કરે, લક્ષ બાર ને બાર રહ્યા કરે એવું બને છે. શું નહીં તો આમ તો કેવળ પોતાનું આત્મકલ્યાણ કરવું એવો જે સ્વાર્થ એ જ પરમાર્થ છે.
બરાબર,
પોતાનું કલ્યાણ કરવું એવો જે સ્વાર્થ એ જ પરમાર્થ છે. અને એ જો કરે તો એ માણસ ડાયો, એ કરી શકે તો એ માણસ ડાયો. એક વાર અમારે ભાવનગરમાં મળ્યું હતું કે ગુરુદેવ પધાર્યા હતા, અને આપણે કૃપાળુદેવ મુંબઈમાં જે બિલ્ડિંગમાં બેસતા હતા એ માળો ભગવાન ભુવન કહેવાય છે. અત્યારે માળાનું નામ છે ભગવાન ભુવન, તાંબાકાંઠા ઉપર છે પથ્થરનું બિલ્ડિંગ. ભગવાન થયો એટલે ભાવનગરની પાર્ટી છે, ભગવાન દાસ છગનલાલ સુતરિયા, સુતરના મોટા વેપારી, ભગવાન છગનના નામથી પ્રસિદ્ધ મુંબઈમાં, ભાવનગરમાં. ભાવનગરમાં એના પોતાના ઘણા મકાનો છે, કારણ કે એ જમાના કરોડપતિ માણસ. એના મુખ્ય વહીવટ કરનાર એક વજુભાઈ કરીને હતા, વેતન ભાગીદારી બધા અંદર અંદર સગા જતા કાકા દાદા ને બધા, એમાં વધુભાઈ છે કડે થડે માણસ, જેને એમ કહેવાય કે વ્યવહાર કુશળ માણસ, એટલે ગમે એવી આટલી મોટી ગૂંચ પડી હોય તો એ ઉકેલી દે. વ્યવહાર કુશળ માણસ, દયા માણસ મગણાય, પાંચમાં પૂછાય જેને કહેવાય, હું એટલે એના બંગલે ઉતરેલા. એટલે એને હું વિનંતી કરેલી કે સાહેબ આવે તો ભાવનગર આવો એટલે મારા બંગલે ઉતારો રાખવાનો. એ લોકો તો બધા મુંબઈ વાલકેશ્વર ઉપર રહીએ, વાલકેશ્વર ઉપર વાલકેશ્વર ભુવન કરે છે, ચડતા જ તે તાળ ચડતા જ તે ત્યાં રહીએ છીએ. એ લોકો બે ત્રણ જણા એક માળા વાપરે છે, એક માળા વાપરે છે, એક માળા વાપરે છે. તો એના મનમાં બધા મકાન ભાવનગરમાં ખાલી દે, બધા રહી ધંધા છે મુંબઈ એટલે, એટલે એને પહેલેથી બધું સાફસૂફ કરાવીને બંગલો તો ખાલી હતો એટલે બધું સરખું કરાવી રાખ્યો. પોતે પણ આવ્યા ગુરુદેવના બંગલે ઉતરેલા એટલે પોતે પણ મુંબઈથી ભાવનગર આવેલા. પછી દિવસ સાંજના ચર્ચા પહેલા, અને ગુરુદેવ સાંજે તું જેમાં પછી થોડી વારે ધ્યાનમાં બેસે, ચર્ચા પહેલા પાંચ અડધી કલાક પહેલા ફ્રી થઈ જાય એ બેઠેલા. હું કઈક વહેલો જીવજી જો એ એકલા જ બેઠેલા, ગુરુદેવ બેઠેલા ને એની બાજુમાં એ બેઠેલા, હું જઈને બેઠો. એટલે જુઓ બધા ભાઈ કે તમે ડાયા માણસ છો એવું સાંભળ્યું છે કે શું તમે તમે એવો વ્યવહાર કુશળ માણસ છો, એવો ડાયા માણસ છો એવું કહેવાય છે કે સાચું કહું કે ડાયું એનું નામ ત્યાં મનુષ્ય ભાવમાં આત્મકલ્યાણ કરીને નિયો જાય, એમને નિયો જાય એ ડાયો નહીં. કેમ કે આ બધા જે સંસારને વ્યવહાર કુશળતાના ભાવ છે ને એ બધા પરિભ્રમમાં રખડાવનારા છે કે એટલે એને અમે દાપણ નથી કહેતા કે શું તમારું કરી જાઓ. તમે એ લોકો મૂળ દિગંબર શું તમારા ઘરમાં બધું પીડ્યું છે અને આવો યોગ છે અને તર તો શું છે કે દિગંબરોમાં વિરોધ ઘણો થયેલો સંપ્રદાયમાં તો શું, પણ આ લોકો ભાવનગરના મુખ્ય ચાર પાંચ કુટુંબો એ ગુરુદેવ પ્રત્યે વળેલા બધા શું, એમાં આ મુખ્ય માણસ સૌથી મુખ્ય માણસ ગણાય એ ગુરુદેવ પ્રત્યે વળેલા. એટલે એને એમ છું કે આવો માણસ બધાના સમાજના વિરોધ વચ્ચે આ બાજુ વળેલો છે, બુદ્ધિશાળી માણસ છે, પોતાનું કરી લે તો અત્યારે બહુ સારો યોગ છે. એને ખરી વાત તો આ છે કે તમારું તમે કરી લ્યો, નહીંતર અમે આયુષ તો મોટા મોટી ઉંમરના થઈ ગયેલા, આયુષ કેટલું છે એનું કઈ ઠેકાણું નથી, આટલી ઉંમર છે, દાપણ હોય તો પોતાનું કરી લેવું કે એ ખરું દાપણ છે, બાકી બધું રખડાવનારું સંસારનું દાપણ છે. હવે કોઈ દિવસ ગુરુદેવ વ્યક્તિગત કોઈને આવું કહે નહીં, મને નવાઈ લાગી. એ જનરલ ઉપદેશ આપે, વ્યાખ્યાન આપે, બાકી કોઈની સાથે વ્યક્તિગત આવી ચર્ચા ભાંગી ચાલતી હોય, કુદરતી એના ઉપર કાંઈ વિશેષ ભાવ આવી ગયો વ્યક્તિગત વાત કરતા જોવો બધા ભાઈ કરી લેવા જેવું છે, આ મનુષ્ય ભાવ મળ્યો છે અને આ તક ફરી ફરીને નહીં મળે, આવો યોગ છે, તમે તો આ બહુ સારે ઠેકાણે આવી ગયા છો, હા તો પરમાત્માનું કરી લેવા જેવું છે કે અને ખરું દાપણ અમારે એવું છે કે એવી રીતે પોતાનું જો કરી શકે માણસ સ્વલક્ષે તો બહુ સારો યોગ છે અને બેદરકારી રાખે, ઉપેક્ષા કરે આત્મકલ્યાણના વિષયમાં તો કુદરત એને ફરીને એવો યોગ મળે એવી પરિસ્થિતિમાં ઉત્પન્ન થવા નથી દેતું. એવી રીતે ઉત્પન્ન થાય કે એને એવો યોગ પણ ન મળે, કેમ કે એને પોતે ઉપેક્ષા કરી એ સારી એવી તકનો અનાદર કર્યો એટલે પછી
દૂર થતો
એ દૂર થઈ જાય છે. દ્રષ્ટિએ વિચારીને પોતાનું કરે એ ડાયો નહીતર મૂર્ખ એવું છે.
આપે અત્યારે મને બરાબર કીધા, બરાબર થઈ ગયું
વાત તો એમ જ છે, કોઈના બાને વાત થાય. ગુરુદેવ વ્યાખ્યાનમાં એમ જ કે ભાઈ આ તો જોવાની વાત કરીએ છીએ, પણ દરેકે પોતાનું પ્રયોજન પકડી લેવાનું છે એમાંથી, ગમે એ વાત ચાલતી હોય તો વાત તો પોતાને સ્વલક્ષ ગ્રહણ કરવાની છે અને પકડી લેવાની છે. આમ કોઈને ન કહે કે તમે નિવૃત્ત થયો આત્મકલ્યાણ માટે હવે અહીંયા આવો કે રહ્યો, એવું કોઈને વ્યક્તિગત ન કહે, પણ દ્રષ્ટાંત એવી રીતે વ્યાખ્યાનમાં આપે. જુઓ હસમુખભાઈ એમ કરીને, મારી હસમુખભાઈ મારે ભાવનગર મુંબઈ છોડીને આવી ગયા હતા રહેવા 38-40 વર્ષની ઉંમરે, ધીકતો ધંધોનું કમાણી છોડીને, શું લાખો રૂપિયાની ઇન્કમ હતી, બધું ભાઈઓને બે નાના ભાઈ શોખીને નીકળી ગયા અને છોકરાઓને ભણવું એટલે પછી ભાવનગર શહેર થયા હતા. પણ શનિવારે બી આવે તો શનિ રવિ બે દિવસ સોનભટ રોકાય અને 5 દિવસ ભાવનગર ગયા. ભાવનગરમાં અમારા સત્સંગમાં બહુ રેગ્યુલર રીતે રહેતા અને વચમાં પણ કોઈ એવું હોય તો 1-2 દિવસ આવી જાય ક્યારેક ક્યારેક. તો કે જુઓ આ નિવૃત્તિ લઈને આવી ગયા, આટલી ઉંમરમાં બધું છોડી દીધું, એમ કરી એને દ્રષ્ટાંત આપે. એને બહુ ગ્રહણ કરી લીધું તો એવું નહોતું કહેવાનો આશય, પણ એને એટલું તો સ્વીકાર્યું કે મારા આત્મકલ્યાણ માટે મુંબઈના ધમાધમ મૂકી અને મારે સોનગઢ સાંભળવા જવું, સત્સંગમાં રહેવું, એટલે એનો દાખલો આપતા. પછી એમ કહ્યું જુઓ અત્યારે 70-70 વર્ષના હજી મૂકી શકતા નથી અને આને 40 વર્ષે મૂકી દીધું, એટલે પછી એમ કે તો એનાથી કહેવાય છે, દરેકે પોતાને માથે લઈ લેવું જોઈએ. વચનાવલીમાં આવી જ્ઞાનીની આજ્ઞા એ વર્તું હોય, એમની આજ્ઞા શું છે, તું તારું આત્મકલ્યાણ કરી છે. આજ્ઞામાં બીજું શું છે, આત્મકલ્યાણનો વિષય ચાલે છે, તું તારું કર, બીજું નહીં કર, એમ વાત તો એટલી છે. અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહી, કે ત્યાગ બુદ્ધિ છતાં ત્યાગતા કાળ વ્યય કરવાનું થાય, તે સૌ વિચાર જીવે કેવી રીતે દુર્વકર કરવા, અલ્પકાળમાં તેમ કેવી રીતે બને તે વિશે તે પત્રમાં લખવાનું થાય તે કરશો, એ જ વિનંતી. એમાં શું છે, ઉપાલદેવને પોતાને 28મું વર્ષમાં આ પરિણામો બહુ ચાલ્યા છે કે આ ધંધો વેપાર ઘર બધું છોડી અને મને દશાની ભાવના ખૂબ રહી છે એમને, શું એટલે પછી એ વિષયની ચર્ચા પોતે સુભાગભાઈ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ પત્રમાં પણ કાઢતા, પત્રમાં કાઢતા તો પ્રત્યક્ષ તો કાઢે જ છે, કેમ કે પ્રત્યક્ષ કારાગ્રહ લાગે છે અમને. આજે જે જગ્યાએ બેઠા છીએ ઘરમાં કે દુકાનમાં, એ પ્રત્યક્ષ કારાગ્રહ લાગે છે. કારાગ્રહ એટલે જેલ, જેલમાં રહેવા કોણ ઈચ્છે, શું ક્યારે છૂટું ક્યારે છૂટું ક્યારે છૂટી એમ જ થાય ને. એટલે પ્રત્યક્ષ કારાગ્રહ છતાં તેના ત્યાગને વિશે જીવ ઈચ્છે નહીં, શું તો એ બરાબર નથી. અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં તો એ બરાબર નથી, શું શિથિલતા ન ચાલે આમાં. કે ત્યાગ બુદ્ધિ એટલે ત્યાગવાનો અભિપ્રાય છતાં ત્યાગતા ત્યાગતા કાળ વ્યય કરવાનો થાય, ને સમય નીકળી જાય એ પણ પોતાને ગમતું નથી. તે સૌ વિચાર જીવે કેવી રીતે દૂર કરવા, શું આવા બધા વિચારો છે એ વિચારોથી આગળ વધી જવું કે જે વિચારો કરવાનો પ્રશ્ન ન રહે. અલ્પકાળમાં તેમ કેવી રીતે બને શું તે વિશે પત્રમાં લખવાનું થાય એ કરશો. તમને શું સૂજે છે એમ કે છે, મને તો આવા પરિણામ થાય છે એમાં તમારે શું, તમને શું સૂજે છે, સત્સંગ એવી રીતે કરતા હોય એમ નહીં કે સૌભાગભાઈ આ બધું ઉપદેશ આપ્યા કરે, પોતે પણ પોતાની ચર્ચા કરે. મારે અહીંથી હવે આ બધું કંટાળો ઘણો આવે છે, આ બધું જેલ જેવું કારાગૃહ જેવું લાગે છે, છૂટું છૂટું થાય છે પણ આ એવી પરિસ્થિતિમાં છે કે કંઈ મુકાતું નથી, મને છૂટાતું નથી. તો તમને અલ્પકાળમાં છૂટાય કેવી રીતે કરવું એ કંઈ વિચાર આવે છે, સૂજે છે કાંઈ તમને? એવી બધી ચર્ચા પોતે કાઢતા હતા અને એમાં જે સમય જતો એને પોતાની શિથિલતા ગણતા હતા. એ તો દરેક નાની પોતાની સ્થિતિ છે. એટલે ઠીક છે, આ બધા પત્રો એમને સંકલનમાં લીધા છે પણ મુમુક્ષુ જરાક અભક્તિ ન થાય ધ્યાન રાખવાનું કે જુઓ પોતા પોતાને પણ શિથિલતા હતી, એમને પણ શિથિલતા હતી, એમ નહીં કોઈ એમનો દોષ ન જોવાય એ ખ્યાલ રાખવો જોઈએ. અને એ જો પોતાને કોઈ દોષની વાત કરતા હોય તો એ એમની સરળતા, એમની નમ્રતા, શું સૌભાગ્યભાઈ સાથેની એમની આત્મીયતા, એ બધા ગુણો એમાં જોવા જોઈએ. હૃદય ખોલતા પોતાનું, એટલે એટલે એમની આત્મીયતા હતી, એમની આત્મીયતા, એમની નમ્રતા, સરળતા, એવા બધા ગુણો જોવા જોઈએ. ભૂલથી દોષ જોવા જાય તો મોક્ષ ને મોટું નુકસાન થાય, એટલો ખ્યાલ રાખવાનો.
એક પ્રકારનું અવર્ણવાદ,
ભક્તિ જ થાય છે, પરમ ભક્તિ થવાને બદલે અભક્તિ થઈ જાય. ઓછી ભક્તિ, અલ્પ ભક્તિ એ પણ હજી નુકસાન કરે છે, અભક્તિ થાય તો ઘણું નુકસાન થઈ જાય, એટલું ખ્યાલ રાખવાનો આવા બધા પત્રો વાંચતી વખતે. કુટુંબ ની વચ્ચે અને
કારાગ્રહ,
કારાગૃહ જેલ લાગે, એ વગર મોમુક્ષુને પણ જો કારાગૃહ ન લાગે તો આમાંથી છૂટવું છે કેવી રીતે આવે? સામાન્ય રીતે કુટુંબની વચ્ચે બધી અનુકૂળતા લાગે, પારકાને ત્યાં અનુકૂળતા ન લાગે, શું અને પોતાને ત્યાં અનુકૂળતા લાગે, આ સામાન્ય સાયકોલોજી આવી હોય છે માણસને, પણ એમને તો કારાગર જ લાગે.
કાજળની કોટડી, કાજળની કોટડી,
એટલે અહીંયાથી કેમ છૂટવું 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 એમ જ થયા કરતું. અને એવું થાય છૂટી શકે, નહીં તો અટકેલો છે. જ્ઞાન દશામાં જે એટલું બંધન છે એ બંધન પણ પોસાતું નથી, અને એ બંધનમાં પોતાને શિથિલતા પોતાના પરિણામને દેખાય છે. કેમ કે ઉગ્ર પરિણામ થાય આત્મસ્થિરતાના ત્યારે જીવ બધું છોડીને નીકળી જાય છે, પછી કુટુંબ વચ્ચે નથી રહી શકતો, એમની દશામાં આવી જાય છે. એવી એવો અપૂર્વ અવસર ક્યારે આવશે એ ભાવનામાં એ હતા છેલ્લા વર્ષોમાં, એવો અપૂર્વ અવસર ક્યારે આવશે કે માયાભ્યંતર બધા બંધનો છોડીને નીકળી જવાય, માયાભ્યંતર બધા બંધન છેદીને કેમ ક્યારે મહત્પુરુષો એટલે મુનિઓની દશામાં કેવી રીતે વર્તશો, એના રસ્તે કેવી રીતે જઈએ, એ ભાવના બખાણી ઉગ્ર હતી. રહેવાતું હતું એ પોતાને ખૂંચતું હતું, જ્ઞાન દશામાં પણ એ ખૂંચતું હતું. કેમકે અસારતા તો લાગી છે, અહીંયા રહેવામાં કઈ સાર તો છે નહી, તો અસાર પરિસ્થિતિમાં અસાર પ્રવૃત્તિ કરવી શું, એનો અર્થ શું? કઈ નહિ તો હાવ નકામું લાગતું હોય. બીજા માણસો ને તો શું છે કે ભાઈ આપણે આમ કરશું તેમ કરશું, આમ ભવિષ્યના ઘોડા હાલતા હોય, એમ તો કઈ ઘોડા ગણવાનું છે નહી, આ બધું અસાર લાગતું હોય. હા કર્મનો ઉદય જ ગણ્યો છે અને કર્મના ઉદય એમાં રહ્યા છે, પણ પરિણામ છૂટવું છૂટવાના જ રહીએ છે, તો પણ પરિણામ છૂટવાના જ રહીએ છે. એમણે શું
સતત જાગૃતતા હતી?
હા સતત જાગૃત, સતત જાગૃત. ગાંધીજી બહુ વખાણ કર્યા છે આત્મકથામાં, કૃપાળુ દેવ રાયચંદભાઈ કવિ કે રાયચંદભાઈ એવું લખતા,
કવિ રાયચંદભાઈ કાનો માત્ર નો ભૂલ કાઢશો
છે
ને 27 પ્રશ્નો છે એ ડર્બન થી જ કાગળ લખેલો છે. એમ કે આવા એમ કે ગ્રસ્ત દશામાં આવા જાગૃત મહાત્મા એમને જોયા, એમ ત્યાં સુધી એમને નજર પહોંચાડી હતી, પછી તો શું છે કે પોતાના પરિણામ આ બાજુ ખેંચાણા લૌકિક પોલિટિક્સમાં આવી ગયા, નહીતર તો આમ ગુણગ્રાહી પણ સારું હતું, હા તો કેટલીક ધાર્મિક વિચારો પણ સારા હતા, સત્યના શોધક તરીકે પોતાને વિચારો આવતા હતા, પણ છતાંય તો આવો યુગ છે એ ચૂકી ગયા, તો કેવું બને છે? કૃપાળુ દેવ જેવા મહાપુરુષનો પ્રત્યક્ષ યોગ હતો એને ચૂકી ગયા, એવું છે. એક સાથે પ્લેટફોર્મ ઉપર 2-3 ગાડીઓ આવી હોય સ્ટેશનમાં, બીજી ગાડીમાં કોઈ ચડી જાય એવું થઈ ગયું.